मंगलाचरण लगे छे। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सर्वसाहूणं तीन भुवन में सार वीतरा शिवकार नमः त्रियोग संहारिके। आपणे छ ढाळानो स्वाध्याय चाले छे, एमां त्रीजी ढाळनी 16मी अने 17मी बे गाथा उपर आपणे आजे स्वाध्याय करवाना छे। एमां त्रीजी ढाळनी 16मी गाथा एमां आपणे अर्धी थई गई छे, બીજો અડધો ભાગ આપણો બાકી છે, બરાબર? અત્યાર સુધી આપણી શું વાત ચાલે છે? અત્યાર સુધી શું વાત ચાલી છે બોલો, જે રેગ્યુલર આવવા વાળા છે એમને તો ખ્યાલ હોવો જોઈએ શું વાત ચાલે છે। હા, જો ત્રીજી ઢાળ શરૂઆતથી એક જોઈએ, નિશ્ચય સમ્યક દર્શન ને વ્યવહાર સમ્યક દર્શન બેની વાત ચાલે છે, બરાબર? એમાં અત્યારના હવે આપણે ક્યાં સુધી પહોંચ્યા કે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ સમ્યક દ્રષ્ટિ જીવને કેવા 25 દોષો નથી, કેવા 8 ગુણો હોય છે, અને એના પછી હવે આપણે એ જોઈએ છે કે સમ્યક દર્શનનું મહાત્મ્ય કેવું છે। આપણે લાસ્ટ જે કોમન ક્લાસ થયો હતો એમાં પણ આ સમ્યક દર્શનનું મહાત્મ્યની જ વાત થઈ હતી ને આપણે, કે સમ્યક દ્રષ્ટિ જીવ ચારિત્ર મોહવશ જો લેશ પણ સંયમ ન હોય તો પણ દેવો પણ એમને આદરે છે, એમને પૂજે છે। આપણે કોમન ક્લાસમાં એ જ વાત થઈ હતી। એનાથી આગળ વધીને આપણે શું વાત ચાલી છે કે સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી કઈ કઈ જગ્યાએ ઉત્પન્ન થતા નથી, બરાબર? એ વાત પણ આપણી થઈ ગઈ ને કે 7 નરકોમાંથી પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે, એને છોડીને બાકીની 6 નરકોમાં થતા નથી। પછી તિર્યંશમાં પણ 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયમાં જતા નથી, ખાલી સંગની પંચેન્દ્રિય જ થાય છે। દેવગતિમાં પણ જાય તો ખાલી વૈમાનિક દેવમાં જ ઉત્પન્ન થાય છે, બરાબર? બાકીના 3 પ્રકારના દેવ યંતર, જ્યોતિષ અને ભવનવાસી એમાં ઉત્પન્ન થતા નથી। અને મનુષ્યમાં જન્મે તો મનુષ્યમાં પણ નપુંસક કે સ્ત્રી થતા નથી। આ આપણી વાત થઈ ગઈ, બરાબર છે? કેમ થતા નથી, કેમ થતા નથી, આ બધા ભવોમાં કેમ જતા નથી? સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શન પછી સમ્યક દ્રષ્ટિ જીવોના ભાવો જેટલા ઊંચા હોય છે કે એમને આ ગતિઓનો બંધ થતો જ નથી, બરાબર? એનાથી આગળ હવે આપણે આવ્યા છે, 16મી ગાથાનો બીજો ભાગ છે અને પછી 17મી ગાથા પહેલા આપણે પાઠ કરીએ છીએ, પછી એમાં વધારે વિશેષમાં જશું। બધાને સાથે ગાવા છૂટ છે। તીન લોક તિરુકાલ માઈ નહીં દર્શન તો સુખકારી, સકલ ધર્મ કો મૂલ યહી ઇસ દિન કરની દુખકારી। પછી પાછળ નેક્સ્ટ પેજ 17મી ગાથા। મોક્ષ મહેલ કી પરતમ સીડી આવિન જ્ઞાન ચરિત્રા, સમ્યક તાન લહે સો ચરશન ધારો પર્ય પવિત્રા, લોલ સમજ સુન ચેત સયાને કાલ વૃથા મત કો, સમ્યક દર્શન અને આ સમ્યક દર્શન વગર યાવિન જ્ઞાન ચરિત્રા સમ્યકતા ન લહે, કે સમ્યક દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર ને પણ સમ્યક કહેવાતા નથી, બરાબર? એની આપણે આજે વાત કરીએ છીએ। તો 17મી પર આવીએ, પહેલા 16મી ગાથા એકવાર જરા જોઈ લઈએ। શું કહે છે આજનો આપણો સેશન તેના ઉપર છે કે સમ્યક દર્શનનું મહત્વ કેટલું છે એના ઉપર. ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યક દર્શન જેવું સુખકારી બીજું કાંઈ નથી. એમ સમજો આપણે જરા ઉંમર થઈ હોય ને બીમાર પડ્યા હોય, શરીરમાં ઘણા બધા રોગો આવી ગયા હોય, બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, શરીર વધતું હોય, બરાબર, કેટલા બધા રોગો આપણે બધા જાણીતા છે ને. હવે કોઈ ડોક્ટર એવી એક દવા આપે કે એક દવા ખાવાથી બધા જ રોગ દૂર થઈ જાય, રોગ તો દૂર થઈ જાય, પાછું જે શરીર મોટું થયું હોય એ પણ પાછું ફિટ એન્ડ ફાઇન થઈ જાય, જે બધા સ્નાયુઓ નબળા પડી ગયા હોય એ પાછા વ્યવસ્થિત થઈ જાય, દોડતા કરી મૂકે, બરાબર. તો એ દવા કેવી કહેવાય કે બધી દવાઓમાં સૌથી ઉત્કૃષ્ટ દવા છે ભાઈ, આના તો બધા રોગ દૂર થઈ જશે આનાથી. એવી જ રીતે આપણને કહે છે કે ભાઈ સંસારી જીવો, આ સમ્યક દર્શન એક એવી દવા છે કે આપણે જે ચાર ગતિઓમાં ભ્રમણ કરવાના દુઃખો ભોગવીએ છીએ અને એમાં મનુષ્ય ગતિમાં મનુષ્યના દુઃખો, તિર્યંચમાં તિર્યંચના દુઃખો, નરકમાં નરકના દુઃખો, દરેક જગ્યાના દુઃખોની અલગ દવા નથી, એક જ દવા છે. કે સમ્યક દર્શન એ એવી વસ્તુ છે, એ ત્રણ લોક ત્રણ કાળમાં સૌથી ઉત્કૃષ્ટ છે. અને બધા સકલ ધર્મ કો મૂળ યહી ઇસ બિન કરની દુઃખકારી. દંશન મૂલો ધમો આવે છે ને દર્શન પાહુડમાં, અષ્ટપાહુડમાં, કે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. ધર્મ શું છે? ચારિત્ર ખલ્લુ ધમો. વાસ્તવિક ધર્મ તો ચારિત્ર છે, જે સમ્યક ચારિત્રની વાત છે ને, પણ એ સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરવા માટે પહેલા સમ્યક દર્શન જરૂરી છે. એટલે આપણે અત્યારે સમ્યક દર્શનની વાત કરીએ છીએ, આગળની પાંચમી છઠ્ઠી ઢાળમાં જ્યારે જશું ને ત્યારે સમ્યક ચારિત્રની વાત કરશું, તો એમાં પણ એ બહુ ડિટેલમાં આવશે, બરાબર છે. ચાલો આ એક સાધારણ છે, આપણે સત્તરમી ગાથામાં વધારે ઇલાબોરેટ કરીએ તો સત્તરમી ગાથામાં આવી જઈએ. શું કહે છે? મોક્ષ મહેલની પ્રથમ સીડી યાવિન જ્ઞાન ચરિત્ર. જેવી રીતના કોઈને આપણે એમ કહીએ કે ભાઈ તમારે ધર્મ કરવો હોય તો તમે તો પારલા મંદિરમાં આવો, પારલા મંદિરમાં તમને પૂજાએ મળશે, તમને સ્વાધ્યાય મળશે, ગુરુદેવશ્રીના વિવિધ વિદ્વાનોના સ્વાધ્યાય મળશે, પાઠશાળાઓ આદિ મળશે, અને અલગ અલગ પ્રોગ્રામમાં એના ઉત્સવો બી મળશે. દરેક રીતે આપણે અહીંયા ધર્મ ઉજવીને દરેક જાતના લોકોને એમાં રસ કેળવવામાં આવે છે ને, જેવી રીતના આપણે પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હોય, બરાબર, પ્રતિષ્ઠા હમણાં જ આપણે માણી ને, પ્રતિષ્ઠામાં અમુક સ્વાધ્યાય પણ હોય, એટલે જે એવા જીવો હોય જેને સ્વાધ્યાયની રુચિ હોય તો એમને એમાંય રસ આવે. અમુક એવાય પ્રોગ્રામ હોય જે સાંસ્કૃતિક કાર્યક્રમથી તમને ધર્મમાં રસ દેવડાવે, તો જે એવા જીવો હોય જે પ્રાથમિક ભૂમિકાવાળા હોય, જેને સાંસ્કૃતિક કાર્યક્રમ જાણીને એનાથી વૈરાગ્યના સમાચાર મળતા હોય તો એને એમાંથી એ પણ મળે, જે પૂજન વિધાન આદિ ક્રિયાઓમાંથી જેને રસ મળતો હોય તો એને એવી વસ્તુ પણ મળે. જીવો વિવિધ પ્રકારના હોય છે અને એમને અલગ અલગ રીતે ધર્મમાં રસ આવે, એના માટે તેને ધર્મના અલગ અલગ અનુષ્ઠાનો છે, જે આપણે ધર્મની અલગ અલગ જે રીતો છે એ બધા અલગ અલગ જીવોને ધર્મમાં જોડવા માટે થઈને છે. પણ ધર્મની સૌથી મહત્વની ને ફર્સ્ટ સ્ટેપ આપણે કહીએ તો શું છે? સમ્યક દર્શન છે, કે વિવિધ રીતે ધર્મમાં જીવ જોડાય પણ ત્યાંથી સમ્યક દર્શન પ્રાપ્ત કરે, એ આ ધર્મનો હેતુ છે. કે ગમે ત્યાંથી લાવીને સમ્યક દર્શન પ્રાપ્ત કરો ભાઈ, કેમ કે સમ્યક દર્શન જે પ્રાપ્ત કરે છે એને અનંત ભવોનું દુઃખ ટળે છે. ખ્યાલ છે? સમ્યક દર્શન થયા પછી જીવ કેટલા કાળમાં મોક્ષ જાય? મેક્સિમમ અર્ધ પૂતગલ પરાવર્તન. અને સમ્યક દર્શન ટકી રહ્યું તો બહુ જલ્દી નિકટ ભવોમાં, સંખ્યા 5-10 ભવોમાં જ મોક્ષ થઈ જાય. આપણે મહાવીર ભગવાન આદિની કથા સાંભળીએ છીએ ને, મહાવીર ભગવાન આદિની કથા, બહુ પહેલાના ભવોમાં જ્યારે એ વિશ્વભૂતિ રાજા હતા, બરાબર, વિશ્વભૂતિ જ નામ છે, હા, ત્રિભુજ નારાયણની બી પહેલા, તો ત્યારે એમને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું હતું. ત્યારે મુનિ દીક્ષા પણ હતી, ત્યાં મુનિ દીક્ષામાં એમણે ત્રિપુરુષ નારાયણના પરિણામ બાંધ્યા અને ત્રિપુરુષ નારાયણ થયા. પછી નારાયણ તો ભૌતિક નરકે જાય, નિયમથી સમ્યક દર્શન છૂટે નરકમાં જાય. ત્યાંથી એમનો પાછો ભાવ પરાવ એટલે પરાવર્તન અમુક રહ્યા, તિર્યંચને ઘણી બધી ગતિઓમાં આવ્યા. ત્યાંથી પછી સિંહ થયા, સિંહના ભાવમાં ફરીથી સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું અને પછી અપ્રતિહત ભાવે એને ભાવીને મોક્ષ પામ્યા. તો પાછળના ભાવમાં તો વધતી વધતી ભૂમિકામાં પછી મોક્ષ પામે છે, પણ એકવાર સમ્યક દર્શન થયું, ભલે પડે કે ન પડે, ગમે તેટલી વાર પડે, અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં તો મોક્ષ જાય જ છે જીવ. એટલે એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તો એ મોક્ષની ટ્રેનમાં બર્થ બુક થઈ ગઈ, હવે મોક્ષ જશે. શ્રીમદજી કહેતા હતા ને કે ભાઈ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય ને તો જરા ધ્યાનથી પ્રાપ્ત કરજો, કેમ કે એકવાર મળી જશે તો પછી ત્યાંથી પાછા આવવાનો કોઈ રસ્તો નથી, તમને મોક્ષમાં લઈને જ મુકશે. બરાબર ને? વન વે છે. તો શું કે છે કે મોક્ષ મહેલની પ્રથમ સીડી ગુરુદેવશ્રી પણ એમના પ્રવચનમાં વારંવાર કહે છે કે કરવામાં કરવા જેવું પહેલું કામ હોય તો શું કરવું, કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. તો ભાઈ કોઈ બહારના જીવ હોય કે કોણ પ્રભુ અમે મંદિરના દર્શન કરવા આવીએ કે નહીં, કે ના સમ્યક દર્શન પ્રાપ્ત કરો, પણ અમે સ્વાધ્યાય કરીએ કે નહીં, કે ના સમ્યક દર્શન પ્રાપ્ત કરો, અરે અમે વ્રત ઉપવાસ આદિ કરીએ કે ન કરીએ, કે ના સમ્યક દર્શન પ્રાપ્ત કરો, પણ એ ના કહેવાનું પાછળ આ મૂકી દો એમ નથી, સમજાય છે કે આ મંદિર જવાનું મૂકી દો, સ્વાધ્યાય કરવાનું મૂકી દો એમ નથી, પણ આ બધાનું પ્રયોજન શું હોવું જોઈએ, કે આ બધું કરીને આપણે કરવું શું છે, કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. આ ત્રીજી ડાળની શરૂઆત કરી ને તો શરૂઆતમાં સૌથી પહેલી જ ગાથામાં એમ કહે છે કે જો આપણે પહેલી ગાથા કાઢીએ ભાઈ, પેજ નંબર છે 55 છે, પેજ નંબર 55 ત્રીજી ડાળની પહેલી ગાથા. શું કે છે? આત્મ કો હિત હે સુખ. આત્માનું હિત શું છે? કે સુખી થવું એ આત્માનું હિત છે. બરાબર, આપણે દરેક જીવોને સુખી થવું છે ને, સુખી થવા માટે તો ધર્મ કરીએ છે. મોક્ષ શું કામ જવું છે? કેમ ત્યાં બધા બહુ ફર્નિચર ને બધું બહુ સરસ છે, આપણા ઘર ને મકાન બધા બહુ સરસ છે, એસી બેસી જરાક સ્ટ્રોંગ છે, મોક્ષમાં જવું શું કામ છે? કેમ કે ત્યાં સુખ છે. કેવું સુખ છે? આકુલતા વગરનું સુખ છે. જો આકુલતા બિન કહીએ, સુખ કેવું હોય કે જ્યાં આકુલતા ન હોય. આપણે એક અમસ્તી ટ્રેન પકડવી હોય ને જરા મોડા થઈ ગયા હોય તો અંદરમાંથી જે ઉકળાટ આપણને કેવો થાય છે એને કહેવાય આકુલતા. હવે જેને ટ્રેન પકડવી જ ન હોય એને એ બાબતમાં કઈ વિકલ્પ જ ન હોય ને તો એને એ બાબતમાં કેવી શાંતિ છે એને કહેવાય નિરાકુરતા. એવી જ રીતે આજે ભગવાન ઉપર બેઠા છે સિમંદર ભગવાન, એમને હવે કોઈ પણ વિષયમાં કોઈ પણ આકુરતા નથી. આ તો ટ્રેનનું એક એક્ઝામ્પલ છે, પણ આપણે તો ઘર મેનેજ કરવાનું છે, આપણે કમાવવાનું છે, આપણે આજે શું જમવાનું બનાવવું એ વિચારવાનું છે ને? તો આ બધી આકુરતા છે. હવે જે ભગવાનને આવા કોઈ વિષયો જ નથી, જે પોતાના આત્મામાં હંમેશા અંતરમગ્ન લીન છે, એક ઉપયોગ પણ એમનો બહાર આવતો જ નથી, તો એમને તો કોઈ બીજી વસ્તુનો વિચાર સુદ્ધા થતો નથી, તો કોઈ આકુરતા જ નથી. આવી અવસ્થામાં જીવને જે સંપૂર્ણ શાંતિ મળે છે એ શાંતિને જ સાચું સુખ કહેવાય છે. અને એવું સાચું સુખ ક્યાં છે? તો મોક્ષમાં છે. એના માટે થઈને શિવ મગ લાગ્યો જઈએ, શિવ મગમાં મોક્ષ માર્ગમાં લાગવું જોઈએ ભાઈ, મોક્ષ માર્ગમાં લાગવું જોઈએ. તો મોક્ષ માર્ગ શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, એ ત્રણેયની એકતા એ શિવ મગ છે, એ મોક્ષ માર્ગ છે. બરાબર. અને હવે એને મગસો દ્વિવિધ વિચારો બે રીતે કહેવામાં આવે છે, એક નિશ્ચયથી અને એક વ્યવહારથી. આપણે આ વસ્તુ બહુ ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે પહેલા ક્લાસમાં કે નિશ્ચય મોક્ષ માર્ગ કોને કહેવાય, મોક્ષ માર્ગ જેવો છે એવો સીધે સીધો કહી દેવો, જેવી રીતના કે બીજી ગાથામાં કીધું છે. જો પેજ નંબર 58 બે ત્રણ પેજ નીચે સીધે સીધું કહી દેવું હોય તો કેવી રીતના કહેવાય કે ભાઈ પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્મામાં રુચિ કરવી એને કહેવાય સમ્યક દર્શન. પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને જાણવું એને કહેવાય સમ્યક જ્ઞાન. પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્મામાં લીન રહેવું એને કહેવાય સમ્યક ચારિત્ર. પણ ભાઈ અમે તો હજી જસ્ટ મંદિરમાં પહેલી વાર આવ્યા છે, આ આત્મા શું છે, પરદ્રવ્ય શું છે, અમને તો કઈ ખબર જ નથી. સમજાય ને, જેને આવી ખબર નથી એના માટે થઈને એક એક વસ્તુને ડિટેલમાં સમજાવી કે ભાઈ છ દ્રવ્ય છે વિશ્વમાં, એમાં એક જીવ દ્રવ્ય છે, એ જીવ દ્રવ્યને જ આત્મા કહેવાય છે. વિવિધ જીવોની અપેક્ષાએ એ આત્મા ત્રણ પ્રકારના હોય છે, એક છે બહિરાત્મા, એક છે અંતરાત્મા, એક છે પરમાત્મા. આ બધું વિશેષે કરીને સમજાવવું તેના માટે કે સામેવાળા જીવને સમજાય આત્મા શું છે, પછી તો એ પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને જાણે ને. અને એમ કરીને જાણીને પોતાના આત્માને સમજવું, વ્યવહારથી લઈને નિશ્ચયમાં લાવવું એને કહેવાય વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય. વ્યવહારને નિશ્ચયનું કારણ કીધું છે, કેવા પૂરતું છે, કંઈ ઓલું સમજીને અહીંયા અવાય છે એમ નથી. પણ પોતાના આત્માને સમજવા માટે પહેલાં જ આખું બેકગ્રાઉન્ડ સમજાવવામાં આવે છે ને. જેવી રીતના કે સમજો ડૉક્ટર હોય, ડૉક્ટર આપણે ડૉક્ટર પાસે જઈએ તો આપણા ઓલા હાર્ટબીટ સાંભળે છે ને, તો નાનો છોકરો બી જાય કે ડૉક્ટર મને બી સંભળાવો, તો ડૉક્ટર એના કાનમાં મૂકી દે અને ઓલું સ્ટેથોસ્કોપ આપણા છાતી ઉપર મૂકે, તો જેવું ડૉક્ટરને સંભળાય છે એવું છોકરાને સંભળાય છે કે નહીં, સંભળાય છે ને. પણ ડૉક્ટરને સાંભળવાથી કંઈક ખબર પડે છે કે ભાઈ આના શરીરમાં કફ છે કે નહીં, કે કંઈક એને બીજું કંઈક તકલીફ છે કે નહીં, તો એ છોકરાને સમજાય છે. કેમ નથી સમજાતું? કેમ કે છોકરાને એ જાતનું જ્ઞાન નથી. એવી જ રીતે જેવો આત્માનું જ્ઞાન અત્યારના આપણને થઈ રહ્યું છે એવું જ જ્ઞાન સમ્યક દ્રષ્ટિ જીવને પણ થાય છે. પણ આપણને એ જાણીને પણ એ આત્મા પકડતા આવડતો નથી, કેમકે આપણને એ જાતનું ભેદ વિજ્ઞાન નથી. સમ્યક દ્રષ્ટિ જીવે એ જાતની ભેદ વિજ્ઞાનની કળા પ્રગટ કરી છે તો એને એમાંથી આત્મા પકડાય છે. પરદ્રવ્યને એ જ્ઞાનમાંથી પરદ્રવ્યને ભિન્ન પાડે છે અને આત્માને પકડે છે. જ્યારે આપણને એ જ્ઞાનમાંથી એ ભેદ પાડતા આવડતો નથી, આપણે આ શરીરને જ આત્મા માની લઈએ છીએ, એ તકલીફ છે. બરાબર, તો પાછા આવી જાઓ. વાત શું ચાલતી હતી આપણે કે જે જે જીવ આવી રીતના પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને આત્મા તરીકે જાણે છે એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. કરવા લાયક તો વસ્તુ આ જ છે, પણ જો આ ડાયરેક્ટલી ન થઈ શકતી હોય, અગર આપણને પકડાતું ન હોય કેવી રીતના કરવાનું, તો એના માટે થઈને ગુરુદેવ શ્રી કહે છે ભાઈ 2-4 કલાક તો સ્વાધ્યાય કરવો પડશે, કે આ બેકગ્રાઉન્ડ જરાક સમજશો કે ભાઈ કઈ રીતે આત્મા છે, એના ગુણો કેવા છે, એની પર્યાયો કેવી હોય છે, કેવા ઉદ્ગલ દ્રવ્યો છે, કેવા ધર્મ અધર્મ આદિ દ્રવ્યો છે, એની પર્યાયો કેવી છે, અને ત્યાંથી 7 તત્વોમાં કેવા જીવના રાગ દ્વેષ આદિ પરિણામો થાય છે ને એ મારાથી ભિન્ન છે, એ બધું સમજશું તો પરદ્રવ્યથી ભિન્ન પોતાના જ્ઞાનમાં આત્માને પાડી શકશું. સમજાય છે? આપણે આજે બધા પંચ પરમાગમ મુખ્ય મુખ્ય શાસ્ત્રો કહેવાય ને, બરાબર. તો આપણે પ્રવચન સારનો સ્વાધ્યાય કર્યો, આપણે મંદિરમાં થઈ ગયા ને, પછી સમયસાર થયું, એના પછી હવે નિયમસાર ચાલુ છે, આના પછી હજી આગળ બીજા શાસ્ત્રો આવે છે. પણ કયા શાસ્ત્રમાં આચાર્ય દેવે કઈ અપેક્ષાથી આત્માને ઓળખાવ્યો છે, જ્યાં સુધી એ જ ના ખબર હોય તો પછી આ બધું સમજીને કઈ પલ્લે નહીં પડે. સમજાય છે? જેવી રીતના આત્મા એક વસ્તુ છે, એના ગુણ પર્યાય આદિ છે, પરદ્રવ્ય એક વસ્તુ છે, એના ગુણ પર્યાય આદિ છે, પણ લોકમાં एक बीजा द्रव्य एक क्षेत्र पर रहे छे એટલે એવો ભાસ થાય છે કે ભાઈ આ બેવ સાથે જ છે એમાં પોતાના જ્ઞાનમાં એને ભેદ પાડીને એને જુદા જુદા પાડવા એ ભેદ વિજ્ઞાન છે બરાબર હવે જીવમાં દ્રવ્ય ગુણ પર્યાયો છે પર્યાયોમાં અમુક અશુદ્ધ પર્યાયો આપણે અત્યારના છે પ્રવચન સારોમાં આપણે જઈએ તો કહે છે કે ભાઈ અશુદ્ધ પર્યાયો પણ જીવની જ છે ને કે પુદ્ગલની થોડી છે બરાબર સમયસરમાં આવીને કહે છે કે ભાઈ આ અશુદ્ધ પર્યાયો મારી છે જ નહીં એ તો કર્મની છે એક જ વસ્તુને બે અલગ અલગ રીતે કહેવામાં આવે છે કેમ કે પ્રયોજન ત્યાં અલગ છે પોતાના આત્માને સમજાવવું એ બેવનું પ્રયોજન છે પણ ઓલું એક શું વ્યવસ્થા છે વિશ્વની એક કેવી રીતના જીવમાં આવી રીતના પર્યાયો થાય છે એ સમજાવવું જ્યારે અહીંયા સમયસારમાં તો પોતાને આત્મા ગ્રહણ કરાવવો છે કે આવો તું મારું શુદ્ધ સ્વરૂપ આવું છે સમજાય છે એમ ગ્રહણ કરાવીને પોતાને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવીને મોક્ષ માર્ગમાં એન્ટર કરાવવું એ બેવશાસ્ત્રનું પ્રયોજન છે પણ બેવશાસ્ત્ર આપણને કયા એંગલથી વાત કરે છે સમજવું બહુ જરૂરી છે તો આવી રીતના છ ડાળામાં પણ એકદમ હાઈ લેવલ પર દરેક કોન્સેપ્ટને થોડા થોડા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે તો અત્યારે આપણે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર આપણે જોયું હવે બાકીની બીજી ગાથા આપણે જોઈ ત્રીજી થી લઈને લગભગ 15મી ગાથા સુધી વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રની વાતો આવે છે કે કેવી રીતના જીવ તત્વને સમજો બહિરાત્મા અંતરાત્મા પરમાત્માને સમજો પૂજલ ધર્મ અધર્મ આકાશ કાળને સમજો પછી સમ્યક દ્રષ્ટિ જીવ કેવી રીતના 25 દોષોથી રહિત છે એની પરિણતિ અંદરથી કેવી છે એ બધું વર્ણન કરે છે એના પછી આપણે અહીંયા પહોંચીએ આ 17મી ગાથા જે આપણે અત્યારના કરીએ છીએ એ લગભગ એક સમરીની ગાથા છે લગભગ આખી ત્રીજી ડાળનો સારાંશ આપણને અહીંયા અંદર કહે છે ચાલો તો હવે આપણને એમાં એક પ્રશ્ન થાય કે ભાઈ કરવું શું તો એક સામાન્ય પ્રશ્ન તો આપણને બધાની ઈચ્છ થાય ને કે બરાબર સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એ બરાબર છે કે ભાઈ બધાનો હેતુ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો છે એ પણ બરાબર કે આપણે એના માટે પ્રયત્ન કરવાનો છે પણ પ્રયત્ન શું કરવું મારી જે ડે ટુ ડે લાઈફ અત્યારના આવી છે કે હું સવારના ઉઠું છું આમ જોબ પર જાઉં છું આમ બિઝનેસ કરું છું સાંજના આવી રીતના આવું છું હવે આવી પરિસ્થિતિમાં મારે કરવું શું બરાબર ને બધાને પ્રશ્ન થાય છે કે નથી થતો થાય છે ને ભાઈ જો એનું એક સરળ શોર્ટમાં આન્સર તો ગુરુદેવ શ્રી ઘણા પ્રવચનોમાં કહે છે બે ચાર કલાક સ્વાધ્યાય કરો બરાબર એ બે ચાર કલાક સ્વાધ્યાય કરો એ કહેવાની પાછળ એમનું પ્રયોજન શું છે કે આપણે આ બધી તત્વની વાતો સમજીએ ટોડરમલજી મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહે છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે ચાર પાયાઓ છે ચાર સ્ટેપ્સ છે કહો ત્રણ વ્યવહારના છે એક નિશ્ચયનો છે વ્યવહારથી નિશ્ચય તરફ લાવે છે બરાબર સૌથી પહેલું કયું છે સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરવી કે સૌથી પહેલા તો આપણે સાચા દેવ સાચા ગુરુ ને સાચા શાસ્ત્ર કોણ છે એને ઓળખીએ આપણે વિશ્વમાં બધાને જોઈએ છે તો બધાને ઇવેલ્યુએટ કરીએ અને જોઈએ કે ભાઈ સાચા દેવ શાસ્ત્ર ગુરુ કોણ કેવી રીતના આગમોમાં આપણને કયા દેવે કઈ રીતે ઉપદેશ આપ્યો છે અને કેવી રીતના સુખી થવાય આપણે જાતે ઇવેલ્યુએટ કરીએ એના પછી સેકન્ડ સ્ટેપ શું છે સાત તત્વની શ્રદ્ધા કરવી કે સાચા દેવશાસ્ત્ર ગુરુને ઓળખ્યા પછી એમણે જે ઉપદેશ કીધો છે એનાથી એક સામાન્ય જે આગમના બધા સિદ્ધાંતો છે એ તો ભણી જ લેવા એના પરથી અધ્યાત્મના સિદ્ધાંતોમાં આવીને સાત તત્વની સાચી શ્રદ્ધા કરવી જીવ કોણ છે અજીવ કોણ છે અજીવમાં બાકી બધા આવી ગયા પૂર્વજન્મ ધર્મ અધર્મ આકાશ કાળ એના ગુણો પર્યાયો બધું શરીર આદિ બધું સમજાય ને પછી આશ્રવ એટલે કે મારા જે રાગ દ્વેષ આદિ વિકારી ભાવો એ કેવા છે દુઃખદાયક છે સુખદાયક છે હું કઈ રીતે એ બધા ભાવોમાં રોકાઈ જાઉં છું બરાબર એનાથી પછી આગળ વધીને જીવની શુદ્ધ પર્યાયો કેવી હોય સંવર નિર્જરા આ અત્યારના અરિયંત ભગવાન ઉપર બેઠા છે આપણે રોજ એમની પૂજા ભક્તિ આદિ કરીએ છીએ પણ એમના અંતરમાં અનુભવ કેવો કરે છે એનું અનુમાન પણ આપણને આવે તો આપણે એ દિશામાં આગળ વધવાની કોશિશ કરીએ ને. જેવી રીતના આપણે જોઈએ છે કે ભાઈ આ ધીરુભાઈ અંબાણીને બધા બહુ પૈસાદાર છે, કેવી રીતના થયા, તો આમ આમ કરીને થયા. તો એમને જોઈને અથવા તો સચિન તેંડુલકર આજીભાઈ બહુ સરસ ક્રિકેટ રમતા હતા અને એવી રીતના, તો કેવી રીતના આગળ વધ્યા, આમ આમ કરીને પ્રેક્ટિસ કરીને વધ્યા. એવી જ રીતે આ અરિયંત ભગવાન બહુ સુખી છે તો કેવી કેવા સુખી છે અને કેવી રીતના આગળ વધ્યા, એમ એમનું અનુકરણ કરીને એમને જોઈને આપણે એ પથ પર આગળ ચાલીને આપણા તત્વોની ક્લેરિટી કરીએ, એ રીતે સાત તત્વોની સાચી શ્રદ્ધા થાય છે. બરાબર. ત્રીજી વસ્તુ કઈ છે? સ્વ પરનું ભેદ વિજ્ઞાન. હવે આ સાત તત્વની શ્રદ્ધા કરી, સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરી, હવે આપણે આપણા તત્વ ચિંતનમાં અંદર જોડાઈ જઈએ. સ્વાધ્યાય આદિ કરવાનું પ્રયોજન શું છે? ગુરુદેવ શ્રી તો કે 2-4 કલાક સ્વાધ્યાય કરો, તો 2 ની બદલે 8 કલાક કરો, પણ પછી એના પર કઈ વિચાર જ ન કરીએ તો શું ફાયદો છે ને? તો હવે આ જે વાંચ્યું એને તત્વ ચિંતનમાં મૂકીને હું કેવો જીવ છું, મારા કેવા ગુણ પર્યાયો છે, અત્યારનો મને જે અનુભવમાં મારી પર્યાયો આવે છે એ કેવી છે, એનાથી ભિન્ન મારા જ્ઞાનમાં કયા અજીવ પદાર્થોને હું મારા માનું છું, એને ધીરે ધીરે છૂટા પાડતા જવું. જ્ઞાનમાં, બહારમાં કંઈ કરવાની જરૂરત નથી, જ્ઞાનમાં છૂટા પાડતા જવું. આપણી જે ડેઇલી એક્ટિવિટીઝ જે આપણી છે એ એમનેમ ચાલે છે, એમ ચાલતી હોવા છતાં આપણને સેપરેટ ટાઈમ જોઈએ છે કે ભાઈ મારું નામ કલ્પેશ છે, હા મારું નામ આ ફલાણું છે, એમ વિચાર કરો આપણે સેપરેટ ટાઈમ જોઈએ છે, એમ બેસવાની જરૂરત પડે છે. અથવા ફોર એક્ઝામ્પલ કોઈ મમ્મી હોય, એનો છોકરો ખોવાઈ ગયો હોય તો પોલીસમાં જઈને કમ્પ્લેન કરી આવી છે. બરાબર. હવે પોલીસવાળા કહે છે તમે ઘરે જાઓ, અમે મળશે, એટલે કહેશું. તો ઘરે આવે બી છે, ઘરે આવીને જમવાનું આથી બનાવે છે, બાકીના લોકોને તો જમાડે કે નહીં, રાત પડે તો સૂઈ બી જાય છે, પણ એને કંઈ સેપરેટલી બેસવું પડે છે કે લાવો મારા દીકરાનો વિચાર કરું, વિચાર ચાલુ છે કે નથી ચાલુ, બેકગ્રાઉન્ડમાં ચાલુ છે ને, એક એક વસ્તુ, ક્યાં એ છોકરો ખોવાઈ ગયો, મારાથી ક્યાં છેલ્લે મળ્યો હતો, કેવી રીતના છૂટો પડી ગયો, એ વારે ઘડીએ એ બધી ઇવેન્ટ્સને પોતાના માઇન્ડમાં લાવીને વિચાર કરવાની કોશિશ કરે છે કે નહીં. અરે છોકરાને છોડો, આપણું એક મામૂલી વોલેટ બી ખોવાઈ ગયું હોય તો પણ આપણે આવી રીતના વિચાર ચાલે છે કે નહીં, ચાલે છે ને. એવી જ રીતે આ જે આપણે સિદ્ધાંતો વાંચ્યા છે એ સિદ્ધાંતોના વિચારો સહજ રીતે આપણા જ્ઞાનમાં વારે ઘડીએ ગોઠાય છે, એને કહેવાય કે સહજ ભેદ જ્ઞાન ચાલે છે. ભેદ જ્ઞાન કરવા માટે સેપરેટલી આમ બેસવું નથી પડતું, 24 કલાક સહજ ચાલે છે, એને કહેવાય સહજ ભેદ વિજ્ઞાન. બરાબર. હવે ચોથી વસ્તુ કઈ છે? આત્માનુભૂતિ. આ ત્રણ વસ્તુ કરી, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરી, સાત તત્વની સાચી શ્રદ્ધા કરી, હવે ભેદ વિજ્ઞાનમાં ઊંડા ઉતરતા ઉતરતા પોતાના આત્માના વિચારોમાં એવા ઊંડા ઉતરે છે કે આત્માનુભૂતિ સુધી પહોંચે છે. ઘણા લોકો મને કહે કે હા આપણે જીવમાં જ્ઞાન છે તો આ જ્ઞાન જણાય છે ને, મને અત્યારના જ્ઞાન જણાય છે, તો મને તો જીવ પકડાઈ ગયો, તો બસ સમ્યક દર્શન થઈ ગયો, હવે શું થઈ ગયો, હવે કરવું શું, આ મને તો સમ્યક દ્રષ્ટિ છું, હવે આગળ શું? એમ નહીં ભાઈ, એ જ્ઞાન પકડાય છે એ તો ખાલી આપણે આપણી પર્યાયને જાણતા થયા, પણ હજી રાગ દ્વેષ તો એમના એમ છે, તો શું ફાયદો કર્યો એ પકડીને? એમ નહીં, એ જે જ્ઞાન જીવ પકડ્યો તો હવે એ જીવમાં અરિયંત થવાની તાકાત છે, મારામાં અનંત ગુણો છે, એ અનંત ગુણોનું શુદ્ધ પરિણામ આવું થાય છે, એનાથી હું અનંત સુખી થઈ શકીશ, એમ વિચાર કરતા કરતા અંદરથી આત્માનો એવો મહિમા આવવો જોઈએ કે અરે હું વિશ્વનું સર્વોત્કૃષ્ટ વસ્તુ છું, સમજાય છે? એવી અંદરથી મહિમા આવતા ઓટોમેટિકલી જીવને જીવના જ વિચારો ચાલે છે, એટલે કે મને મારા વિચારો ચાલે છે. એમ વિચારો ચાલતા ચાલતા મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજી કહે છે ને કે હું શુદ્ધ છું, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, કે એવા વિચારો ચાલે છે કે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, અને એ ધીરે ધીરે એ વિચારો બી બંધ થઈ જાય છે. અને વિચારો બંધ થઈને જીવને પોતાના જ્ઞાનમાં પોતાનો જ અનુભવ થાય છે, એને કહેવાય આત્માનુભવ. આ આત્માનુભવ થવાનું જ બીજું નામ શું છે? સમ્યક દર્શન. સમ્યક દર્શન, પોતાના આત્માનો પોતાના જ જ્ઞાનમાં અનુભવ થવો, થાય તો બધાને જ છે, પણ એ માન્યતાપૂર્વક અનુભવ થવો. કુનકુંદ આચાર્ય કહે છે ને છઠ્ઠી ગાથામાં કે દરેક આબાલ ગોપાલને પોતાના આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે, પણ આપણે એને એ આત્મા તરીકે માનતા નથી. માન્યતાપૂર્વકનો જ્યારે અનુભવ થાય અને ત્યારે જ એક નિરાકુરતાનો આનંદ આવે, એ સાચું સુખ, એ અનુભવ, એ જ સમ્યક ચારિત્ર. આ હું છું એવું જ્ઞાન થવું એ જ સમ્યક જ્ઞાન, અને એ બધાના મૂળમાં આ હું છું એ માનવું, એ સમ્યક દર્શન. સમજાય છે? આવું સમ્યક દર્શન પ્રાપ્ત થતા વિશ્વની જેટલી બી બધી આપણા દુઃખો જે આપણે ચાલે છે અનંત કાળથી, એ બધા તત્ક્ષણ દૂર થાય છે. તત્ક્ષણ એટલે કે ઈ મોમેન્ટમાં, ઈ એક સમયનો જ્યારે આત્માનો અંતર્મુહૂર્તનો જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે તો સુખ, સુખ જ સુખ છે. પણ એના પછી પણ પરંપરાએ એ આપણને મોક્ષમાં લઈ જનાર છે, એટલે એ સુખનું કારણ છે. સમજાય છે? સમ્યક દર્શનના ત્રણ પ્રકાર છે, ખ્યાલ છે કોઈને? કયા ત્રણ પ્રકાર છે? ના ના, સમ્યક દર્શન ત્રણ પ્રકારના છે. હા, બહુ સરસ. ઉપશમ સમ્યક્ત્વ અથવા ઔપશમિક સમ્યક્ત્વ કંઈ પણ કહી શકાય, ક્ષયોક્ષમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. બરાબર? જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, અનાદિકાળથી મિથ્યાત્વમાં જ ભમેલા છે, એને સૌથી પહેલા કયું થાય છે? ઔપશમિક સમ્યક્ત્વ. ઔપશમિક સમ્યક્ત્વ એટલે શું? હમણાં જે આપણે આખી પ્રક્રિયા વર્ણન કરી ને, એ એવી રીતના પોતાના તત્વ વિચારમાં ભેદ વિજ્ઞાન કરતા કરતા છૂટો પાડીને પોતાના આત્માનો અનુભવ કરે. તો અનાદિકાળથી આમ તો 12 પર પદાર્થનો જ અનુભવ કર્યો છે ને, તો એ એક અંતર્મુહૂર્તથી વધારે આત્મામાં રહી શકતા નથી. એ જીવ ઓટોમેટિકલી પાછા 12 આવી જાય છે, તો એને ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. એ સૌથી પહેલો અનુભવ થવો એક અંતર્મુહૂર્ત માટેનો જ, એને કહેવાય ઔપશમિક સમ્યક્ત્વ. બોલો ભૈયા. હા, કિસી કો દેખો, મેં વહી પ્રક્રિયા બતા રહા હું. કોઈને આવી રીતના સૌથી પહેલી વાર સમ્યક દર્શન થાય તો ઔપશમિક સમ્યક દર્શન થાય છે. ઔપશમિક સમ્યક દર્શનનો કાળ કેટલો છે? અંતર્મુહૂર્ત જ છે. કોઈ બી જીવને અંતર્મુહૂર્તમાં એનો નાશ થાય છે. હવે એના પછી શું થાય? અંતર્મુહૂર્ત પછી ઔપશમિક સમ્યકનો અંતર્મુહૂર્ત પછી શું થાય છે? થોડું કર્ણાનિયોગનું પણ ખ્યાલ તો હોવો જોઈએ ને, કે ભાઈ કેવી રીતના કર્મની ઉપશમ થઈ છે, અત્યારના કર્મનો ઉપશમ થયો કહેવાય. ઉપશમ એટલે શું? કે દબાવી રાખ્યા છે. તો દબાવી રાખ્યા છે તો શું થાય? પાછું પાછો ઉછાળો મારે. હવે કયું કર્મ ઉછાળો મારે છે એના ઉપર ડિપેન્ડ થાય છે કે આગળ શું થશે. સમજાય છે? કાં તો ઔપશમિક સમ્યક્ત્વમાંથી પડીને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ થઈ જાય, અને મેજોરિટી એવી રીતના જ થાય છે. કાં તો ઔપશમિક સમ્યક્ત્વમાંથી પડીને મિથ્યાત્વમાં વયા જાય, કાં તો ઔપશમિક સમ્યક્ત્વમાંથી પડીને મિશ્ર ગુણસ્થાનમાં જાય, અને મિશ્રમાંથી મિથ્યાત્વમાં જાય છે. બરાબર? આપણે એમાં અત્યારે નહીં જઈએ, પણ હવે સમજો ક્ષાયોક્ષમિકમાં ગયા. આપણે જે પ્રયોજન પૂછ્યું ને એટલે એની જ ચર્ચા કરીએ. બરાબર? સમજો ક્ષાયોક્ષમિકમાં ગયા તો ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન એટલે શું? શું ફરક પડ્યો ઔપશમિક અને ક્ષાયોક્ષમિકમાં? શુદ્ધતાની અપેક્ષાએ ફરક પડ્યો. બહુ સરસ. ઔપશમિક સમ્યક દર્શનમાં જેવો આત્માનો શુદ્ધ અનુભવ આવતો હતો, હવે એટલી શુદ્ધતા ક્ષાયોક્ષમિકમાં નથી. થોડીક એક ચલમલ અગાડ કરીને દોષ કહેવાય છે કે એટલી મલિનતા છે. आप जे सम्यक दृष्टि जीव छे एना अनुभव मां नथी आवती, बहु सूक्ष्म मलिनता छे, पण केवल ज्ञानी ने खबर पड़े छे के भाई आमां जराक मलिनता छे, एटले एने कहेवाय क्षयोक्षमिक सम्यक्त्व। आ क्षयोक्षमिक सम्यक्त्व नो काळ केटलो छे? ना ना, क्षयोक्षमिक नो केटलो छे? औक्षमिक नो अंतर्मुहूर्त। ના આંટી, ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ તો રહે છે, જગન્ય કાળ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાળ 66 સાગર સુધી છે, બરાબર, આટલા ટાઈમ સુધી રહી શકે છે। હવે એના પછી આગળ શું થાય છે? આપણે શોર્ટકટમાં પતાવીએ, આપણી પાસે ટાઈમ બી શોર્ટકટ જેવો જ છે ને। ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ પછી એ જીવ વધારે પુરુષાર્થ કરે છે, કેવળ જ્ઞાનીના પાદ મૂળમાં એટલે કે સમોશરણમાં અથવા તો કોઈ પણ સાધારણ કેવળીની ગંધકુટી આદિમાં એ જીવ વધારે ઉગ્ર પુરુષાર્થ કરે તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે। ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોક્ષમિકમાં શું ફરક પડ્યો? હા, હવે ક્ષાયિક સમ્યક્ત્વમાં પૂર્ણ શુદ્ધતા છે અને ઇટરનલ શુદ્ધતા છે, હવે ક્યારેય અશુદ્ધ નહીં થાય। હા, જેવી રીતના ઉપશમ સમ્યક્ત્વમાં દબાવ્યો હતો, પોતાનો મિથ્યાત્વ કર્મને દબાવ્યો હતો, એવું નથી, આ કમ્પ્લીટલી જળ મૂળથી નાશ કરી નાખ્યો, એટલે હવે ક્યારેક ક્ષાયિકથી પડશે નહીં નીચે, બરાબર। હવે ક્ષાયિક સમ્યક્ત્વમાં જ આગળ વધારે પુરુષાર્થ કરતા કરતા શ્રેણી માંડીને મોક્ષ પ્રાપ્ત કરશે। તો આપકે સવાલ કા જવાબ ભૈયા, જો અર્ધ પુદ્ગલ પરાવર્તન કા નિયમ હૈ, एक बार सम्यक्त्व प्राप्त किया तो अर्ध पुद्गल परावर्तन काल में मोक्ष पाते ही है वो जीव, वो औक्षमिक सम्यक्त्व से है। पहली बार सम्यक्त्व प्राप्त किया वहां से लेके अर्ध पुद्गल परावर्तन में मोक्ष होगा ही, ठीक है। चल आगे अपने बढ़िए छे, मारे तो ओली बीजी बात अपने करवी थी, जे अपने अत्यारना भेद विज्ञान नी बात करी, બરાબર, અને આગળ જે આખો પુરુષાર્થ કરીને ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, તો મારે તો એક પ્રશ્ન છે તમારા માટે, આ ભેદ વિજ્ઞાન કોણે કર્યું? જીવે જ કર્યું, બરાબર, પણ શ્રદ્ધા કોણે કર્યું, જ્ઞાન કોણે કર્યું, કે ચારિત્ર કોણે કર્યું, કે બીજા કોઈ કોણે કર્યું? અચ્છા, આપણે ચલો એક પોઝ લઈએ, ભાઈ શ્રદ્ધા વાળા કેટલા છે હાથ ઉપર કરો? ભેદ વિજ્ઞાન શ્રદ્ધા એ કર્યું કેટલા કે છે? સર ચાલો, હવે ભેદ વિજ્ઞાન જ્ઞાન ગુણે કર્યું કેટલા કે છે? થોડો ઊંચો કરો તો દેખાય, હા બહુ સરસ, ચાલો, અને ચારિત્ર એ કર્યું એ કેટલા કે છે? એ તો કોઈ નથી, બહુ સરસ। તો મને કહ્યું ભેદ વિજ્ઞાન તો જ્ઞાન ગુણે કર્યું, બરાબર, તો આગળ જઈને સમ્યક દર્શન પ્રાપ્ત થશે, અહીંયા તો એમ કે છે કે સમ્યક જ્ઞાન પછી કહેવાશે, અહીંયા એમ કે છે ને કે મોક્ષ મેળવી પ્રથમ સીડી યાવિન જ્ઞાન ચરિત્ર સમ્યકતા ન લહે, કે અત્યાર સુધી જ્ઞાન ચરિત્ર હતા એ મિથ્યાત્વ જ હતા, સમ્યક દર્શન પછી એને સમ્યક જ્ઞાન સમ્યક ચરિત્ર કહેવાય છે, પણ અહીંયા તો ભેદ વિજ્ઞાન જ આપણે જ્ઞાન ગુણથી કહ્યું, તો સમ્યક જ્ઞાન ત્યારથી કહેવાવું જોઈએ ને, સાચું જ્ઞાન તો છે કે નહીં, કે હું જીવ છું, આ બધું ફર છે, સાચું જ્ઞાન છે કે નહીં? હા બહુ સરસ, ચાલો જો એમ સમજો એ રીતે એક એક્ઝામ્પલ થી લઈએ, બરાબર, આપણે કોઈ આપણને કહે છે કે ભાઈ તમારું ઘર આ પર્ટિક્યુલર સોસાયટીમાં છે, આપણે ક્યારે આપણું ઘર જોયું નથી, વિદેશથી પહેલી વાર આવ્યા, સમજી લો ને, કે ફલાણી સોનગઢમાં કાનનગર સોસાયટીમાં તમારું અહીંયા ઘર છે, બરાબર, તો હવે હું સોનગઢ ગયો, પહેલા તો મારે એ સમજવું પડશે ને સોનગઢ ક્યાં આવ્યું, કેવી રીતના જવાનું, તો એ કામ કોણે કર્યું? જ્ઞાને કર્યું, ચારિત્ર કર્યું, શ્રદ્ધાએ કર્યું, જ્ઞાને કર્યું, પણ શું ઘર સુધી પહોંચી ગયા? નથી પહોંચ્યા। હવે સોનગઢ પહોંચ્યા તો પછી ગોતવું પડશે કાનનગર ક્યાં આવ્યું, બરાબર, તો ત્યાં પહોંચ્યા। હવે કાનનગર પહોંચીને બી કયું ઘર મારું છે, તો કેવી રીતના ઓળખાણ થાય? જ્ઞાનથી થશે ને, કે ભાઈ તમે ચોથું ઘર આમ જાઓ, ત્રીજું ઘર આમ જાઓ, કે ભાઈ એક જ ઘર પીળું છે એ ઘર તમારું, બરાબર, કા તો મારે ભાઈ પીળો કલર સમજવો પડે કે પીળો કલર કોને કહેવાય. આ બધું કામ કોને કર્યું? જ્ઞાને કર્યું. હવે ત્યાં પહોંચ્યા અને ઘર સામે આવ્યું ને આપણે જોયું, ત્યારે શું થયું? આ મારું ઘર છે. બરાબર, અત્યાર સુધી ગોતતા ગોતતા આવ્યા હતા તો આપણને એટલો કોન્ફિડન્સ હતો કે આ મારું ઘર છે. પહેલા જોઈએ કે આ છે, ના ના આ નથી, આ છે, ના ના આપણને નથી, આ તો પીળું નથી, આ તો ઓલા જેવું, ઓલું ચોથું ને ત્રીજું નથી. તો આ હજી બધું જ્ઞાનનું કાર્ય છે. એકવાર સામે પહોંચ્યા, આ મારું ઘર છે, એ જ્યારે શ્રદ્ધા આવી, હવે કોઈ બી ઘરને જોઈને વિચાર કરવો પડે છે કે આ મારું છે કે નહીં, આ મારું છે કે નહીં, કેમ નથી કરવો પડતો? કેમ કે ઓલું મારું છે એમ શ્રદ્ધા થઈ. આપણને જ્યારે આત્માને ઓળખવું હોય ને તો બસ આવી જ પ્રક્રિયા છે. કે અત્યારના જ્ઞાનમાં આખો એમ કહેવાય ને ઉહાપોહ ચાલે છે, આખું વિચારની મથામણ ચાલે છે કે જીવ કોને કહેવાય, અચ્છા એના તો આવા ગુણો કીધા છે, અચ્છા તો એમાં તો આમ કીધું છે. જેટલા સિદ્ધાંતો આપણને શાસ્ત્ર આદિમાં કીધા છે અને આપણે એના ઉપર વિચાર કરીએ છીએ તો એનાથી આપણા જ્ઞાનની ક્લેરિટી વધતી જાય છે. કેવી રીતના વધે છે? કે હા, વિશ્વમાં તો છ દ્રવ્ય કીધા છે ને, તો એમાં જીવ કેવો છે? અરૂપી છે, અરૂપી છે, દેખાતો નથી, તો ચલો જેટલા દેખાય છે એમાં તો ગોતવાનું જ નથી. બરાબર, તો એનાથી તો હટી ગયા. આ હટી ગયાનો શું મતલબ? કે મુંબઈથી સોનગઢ પહોંચ્યા, સમજાય છે? હવે ત્યાંથી હટી ગયા તો હવે હજી આગળ, અચ્છા તો દેખાતો તો આકાશ બી નથી દેખાતું ને, કાળ બી નથી દેખાતું ને, તો હવે ક્યાં ગોતવો? કે ભાઈ એનામાં ચૈતન્ય ગુણ છે, એમાં જ્ઞાન ગુણ છે, તો જેમાં જેમાં જ્ઞાન ગુણ છે પેલા એને ગોતો. હવે જ્ઞાન ગુણ એમ ઇઝીલી પકડાતો નથી, જેને ખબર છે એને બહુ ઇઝીલી પકડાય છે, પણ જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને સૌથી પહેલા તો રાગ દ્વેષ પકડાય છે. જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એને સૌથી પહેલા રાગ દ્વેષ પકડાય છે. એટલે આપણા પરમાગમોમાં એમ કે છે, ભાઈ આ રાગ દ્વેષ જે છે એ જ તું છે. પ્રવચન સારમાં પહેલા ઓળખાણ એવી રીતના આપે છે કે આ રાગ દ્વેષ કરે છે ને એ જ તું છે. પછી આપણને એમ કે છે, ભાઈ રાગ દ્વેષ છે એ તું ભલે છે, પણ એ તારી શુદ્ધ અવસ્થા નથી, ત્યાંથી હટી જા. તો એવી જ રીતે આપણે આગળ આગળ વધતા જઈએ છે. આ આગળ વધતા જઈએ છે એ કાર્ય કોને કર્યું? જ્ઞાને કર્યું ને. કહેવાનો મતલબ શું છે? કે આખી જે વિચાર ભૂમિ જે તૈયાર થાય છે એ તો બધી જ્ઞાન જ કરે છે. આખી બધી તૈયારી ને બધી વ્યવસ્થા તો જ્ઞાન જ કરે છે. અને જ્ઞાન જીવને જ જીવ સુધી લઈને આવે છે. આ પહેલા જે ભેદ વિજ્ઞાન કર્યું, એ ભેદ વિજ્ઞાન પછી હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, એ વિચાર કોને કર્યા? એ પણ જ્ઞાને કર્યા. પણ આ વિચારો ચાલતા હોય ત્યારે પણ જ્ઞાનને મિથ્યા જ્ઞાન જ કહેવાય છે. શું કામ? કેમ કે જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે ને, હજી વધારે ડિટેલમાં જઈએ તો એમાં લખ્યું છે કે જ્ઞાનમાં ત્રણ પ્રકારના દોષ છે. કોઈને ખ્યાલ છે? કોઈ સ્વાધ્યાયી હોય ને કયા ત્રણ પ્રકારના દોષ છે? હા, બહુ સરસ, સંશય, વિપર્ય ને અનધ્યવસાય. આ ત્રણ પ્રકારના દોષ છે જ્ઞાનમાં. સંશય હોવો કે ભાઈ આ જ હું છું કે આ નથી, એ ક્લેરિટી ન હોવી. વિપર્ય એટલે ઊંધું જ માનવું, આ તો હું છું જ નહીં, હું તો શરીર જ છું એમ માનવું, ઊંધું માનવું. અને અનધ્યવસાય, ભાઈ ભાઈ આ છે કે આ છે, જે હોય મારે શું, સમજાય છે? જ્ઞાનમાં આવા બધા દોષ છે. જ્યાં સુધી જીવને સમ્યક દર્શન અનુભવ પૂર્વક નથી થતું ત્યાં સુધી જ્ઞાનમાં આ દોષો રહે છે અને એને કારણે એને મિથ્યા જ્ઞાન કહેવાય છે, સમજાય છે? હવે ચલો ચારિત્રની થોડી બુક ખોલીએ. ચારિત્ર કોને કહેવાય? ચારિત્ર ગુણનું કામ શું છે? સ્થિરતા કરવી. બરાબર, દરેક જીવની દરેક પર્યાયમાં જે જ્ઞાન ગુણ કે બીજા બધા ગુણો થોડાક વખત માટે અમુક વસ્તુનો વિચાર કરે છે કે નહીં, એ થોડોક વખત એ વસ્તુનો વિચાર કર્યા રાખવો એને કહેવાય ચારિત્ર, એ કહેવાય એની સ્થિરતા. બરાબર, આપણા જે વિચારો ચાલે છે, હવે અહીંયા બેઠા હોય ત્યારે ક્લાસ ના ચાલતા હોય, બહાર નીકળીએ ત્યારે વળી ઘર ના ચાલતા હોય, ઓફિસ ના ચાલતા હોય, કંઈક કંઈક ચાલતા હોય, પણ એ વિચાર એક જ ટોપિક પર આપણે બે કલાક કરી શકીએ છે? નથી કરી શકતા. થોડોક વખત વિચાર ચાલે છે, પછી કંઈક જમ્પ થઈને બીજી જગ્યાએ જાય છે. શું કામ જાય છે? કેમ કે જીવની સ્થિરતા નથી. આપણે કહીએ ને સામાન્ય ભાષામાં કે ભાઈ આ તો જરાય સ્થિર નથી કહીએ છે ને. ભગવાનનું કેવું છે? અનંત કાળ માટે પોતાના આત્મામાં અનંત સ્થિર થઈ ગયા છે. હવે પોતાનો એમનો ઉપયોગ, ભગવાનનો તો ઉપયોગ છે જ નહીં એક્ચ્યુઅલ, કેમ કે કેવળ જ્ઞાન છે, પણ એમનો જ્ઞાનનો ઉપયોગ પોતાના આત્માથી હવે ક્યારેય ચલિત થતો નથી. એઝ અ બાય પ્રોડક્ટ લોકાલોક એમના જ્ઞાનમાં ઝલકે છે, પણ એમની એને પરવા જ નથી. ભાઈ હવે હશે, હું તો મારા આત્માને જાણું, એમ કરીને ભગવાન અનંત કાળ માટે પોતાના આત્મામાં સ્થિર છે. તો આ સ્થિરતા જે છે એ ચારિત્ર ગુણની પર્યાય છે. હવે આપણા બધાની તકલીફ શું છે? આપણા બધાની તકલીફ શું છે? કે ઘરે ગયા, થાળીમાં કારેલાનું શાક આવ્યું, બરાબર. એમાં ત્રણ પ્રોબ્લેમ છે. એક તો આપણે જાણ્યું કે કારેલાનું શાક આવ્યું અને એની સ્મેલ આવી, એનો કલર દેખાયો કે કારેલાનું શું છે, પાછું થોડું બળી ગયું છે આજે, સમજાયું. તો આ તો જ્ઞાન થયું. આ જ્ઞાનથી જીવને કેટલું દુઃખ થયું? જરાય દુઃખ ન થયું, આ તો ખાલી ઇન્ફોર્મેશન જાણી. હવે બીજી તકલીફ શું થઈ? આપણે જ્ઞાનમાં માની રાખ્યું છે કે કારેલા એટલે ખરા, કારેલા એટલે કડવા તો છે જ, એ તો કડવો તો સ્વાદ આવે છે, પણ કડવું એટલે ખરાબ, કડવું એટલે ખરાબ, એમાં બળેલું એટલે હજી ખરાબ, એ આપણી માન્યતા છે, એ આપણી શ્રદ્ધાનો દોષ છે, બરાબર. હવે જે જ્ઞાને કારેલાને જાણવામાં સ્થિરતા કરી, તો જો જીવ વિતરાગી હોત તો એને એ જોઈને રાગ દ્વેષ ન થાત, પણ આપણે બધા એ માન્યતા કરી રાખી ભાઈ આ તો ખરાબ છે, ખરાબ છે એટલે તરત દ્વેષ ચાલુ, રેડી છે એ તો. અને જેવો દ્વેષ થાય તેવા કર્મનું ઇન્ગ્રેસ ચાલુ, અંદર આવવા માંડે, સમજાય છે. આપણા બધાની આ તકલીફ છે. હવે એક બીજી સિચ્યુએશન લો કે જે જીવ પોતાના તત્વ વિચાર કરતા કરતા પાંચ લબ્ધિઓ આવે છે ને, પાંચ લબ્ધિ પૂર્વક પોતાના વિચારોમાં સૂક્ષ્મ સૂક્ષ્મ આગળ વધતા વધતા એ ભૂમિકાને પણ ક્રોસ કરી ગયો છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, એ ભૂમિકાને ક્રોસ કરીને પોતાના આત્માની અનંત મહિમામાં અંદર એવો ડૂબી ગયો છે કે હવે એને પોતાની શુદ્ધતાના વિકલ્પો બી દૂર થઈ ગયા છે અને બસ પોતાના આત્માના અનુભવમાં જવા માટે તૈયાર છે, એવી ભૂમિકામાં હવે આ ત્રણેય ફાઇલ ખોલો. શું થાય છે? જ્ઞાને તો જાણ્યું કે ભાઈ આ આત્મા છે, આત્મા મેં જેવો જાણીને રાખ્યો તો પહેલેથી જ, ભેદ વિજ્ઞાનમાં અને તત્વ સ્વાધ્યાય તત્વ વિચાર કરીને જેવો મેં આત્મા જાણ્યો હતો, વિકલ્પાત્મક અનુમાનથી જાણ્યો તો, આ બસ મને એવું જ અનુભવમાં આવી રહ્યું છે. જ્ઞાને તો આટલું કમ્પેરિઝન કર્યું, કેટલું સુખ થયું? કાંઈ સુખ ન થયું, સમજાય છે. આગળ હવે જ્ઞાને આખી એક તો ભૂમિકા તૈયાર કરીને રાખી હતી કે ભાઈ ભેદ વિજ્ઞાન, જીવ આવો છે, એના આવા ગુણો છે, પર્યાયો છે. અનુમાનથી એમ પણ વિચાર કર્યો હતો કે ભગવાનને, કેવડી ભગવાનને આવો અનુભવ થતો હશે અને હવે મને આવો જ અનુભવ થાય છે, તો હા આ ઘર મારું છે, સમજાય છે. ઈ ઘર મારું છે એનો શું મતલબ? સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન થતા કેટલું સુખ થયું? હજી સુખ નથી થયું. હવે એમાં જયારે સ્થિરતા થઈ, સ્થિરતા થતા રાગ દ્વેષ ન થયા અને જે અનાકૂળતાની પરિણતિ થઈ એના નિમિત્તે સુખ ગુણ પાછો અલગ છે અને સુખ ગુણમાં હવે દુઃખ ન થયું એટલે સ્વાનુભવનું અનંત સુખ થયું, સમજાય છે. અને આવી સિચ્યુએશન બનતા જે પહેલા સમ્યક દર્શને નક્કી કર્યું કે હા આ મારું ઘર છે, એની સાથે જ સેમ ટાઈમ જ્ઞાને નક્કી કર્યું કે નહીં આ સમ્યક જ્ઞાન છે. જ્ઞાને નક્કી કર્યું એમ નહીં, પણ હવે આ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાયું. અને ત્યારે એવું ચારિત્રમાં રાગ દ્વેષ ન થયા તો એને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય અને એને સમ્યક ચારિત્ર કહેવાય. સમજાય છે? આ સમ્યક દર્શન થતાની સાથે જ જ્ઞાનને સમ્યક જ્ઞાનને સમ્યક ચારિત્ર થાય છે. પણ જેવી રીતના છ જાળામાં જ એક્ઝામ્પલ આપ્યું છે આગળ કે તમે દીવો ચલાવો, દીવો ચાલુ કરો અને પ્રકાશ થાય છે, તો દીવો ચાલુ કર્યા પછી કેટલી મિનિટ લાગે પ્રકાશ થતા? તરત જ થાય છે ને. બે સાથે હોવા છતાં દીવાને કારણ કહેવાય છે અને પ્રકાશને કાર્ય કહેવાય છે, કે દીવાને કારણે પ્રકાશ થયો એમ કહેવાય છે, કહેવાની પદ્ધતિ છે. એવી જ રીતે સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર સાથે જ થવા છતાં સમ્યક દર્શનને કારણ કહેવાય છે અને સમ્યક જ્ઞાનને ચારિત્રને કાર્ય કહેવાય છે. એ કહેવાની પદ્ધતિ છે. એટલે ક્યારેક એમ કે ભાઈ ત્રણેય સાથે થાય છે અને ક્યારેક એમ કહેવાય કે ભાઈ દર્શનને કારણે જ્ઞાનને ચારિત્ર થયા, તો કન્ફ્યુઝ ન થવું એ કહેવાની અપેક્ષા છે. હવે ક્યારેક એમ પણ કહેવામાં આવશે કે દર્શન જ્ઞાન ચારિત્ર એમ કહેવાય ને આપણે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર એમ, તો એમાં દર્શનને પ્રધાનતા આપી છે અને જ્ઞાનને ચારિત્ર સેકન્ડ થર્ડ છે. અને ક્યારેક બીજી રીતે બી કહેવાય જ્ઞાન દર્શન ચારિત્ર. ઈ એંગલથી શું કામ કીધું? મુખ્યતા જ્ઞાનને આપવા માટે કે ભાઈ બધી મહેનત તો જ્ઞાને જ કરી છે, ભેદ વિજ્ઞાન બધું કોણે કહ્યું? જ્ઞાને કહ્યું. તો એ બધી મહેનત જ્ઞાને કરી છે, તો આપણી ભૂમિકામાં અત્યારને શું કરવું? આપણે મેઇન વાત તો ત્યાંથી ચાલુ થઈ હતી ને, અત્યારના કરવું શું? અત્યારના જ્ઞાન કરવું. બને એટલો શાસ્ત્ર અભ્યાસ કરવો, શાસ્ત્ર અભ્યાસ કરીને એમાં જૈન તત્વના જે સૂક્ષ્મ સિદ્ધાંતો છે એને સમજવા, વ્યવસ્થિત રીતે સમજીને એનું પછી આપણા જ્ઞાનમાં પ્રયોગ કરવો. મોક્ષ માર્ગમાં ટોડરમલજી કહે છે કે ભાઈ આ સિદ્ધાંતો જે ભણ્યા હવે એનાથી આપણા જ્ઞાનમાં પ્રયોગ કરો. ફોર એક્ઝામ્પલ કે આ શરીર હું છું કે આત્મા હું છું, અને પછી એમાં જુઓ કે એમાં શું વર્ડ છે મોક્ષના પ્રકાશકમાં, ભૂલી ગયો, કે આ સ્ટ્રોંગ પાર્ટી છે અને આ વીક પાર્ટી છે, એવું કંઈક શબ્દ છે. અત્યારના શબ્દ યાદ નથી આવતા, પણ કે આમાંથી હવે ભારી પક્ષ કયો છે અને હલકો પક્ષ કયો છે? તો આત્મા હું છું એ વધારે ભારી છે, ઓલું શરીર હું છું એમાં કાંઈ માલ જ નથી. એટલે અલગ અલગ એવિડન્સથી અલગ અલગ પ્રકારે વિચાર કરીને આપણા જ્ઞાનમાં જ પ્રૂવ કરવાનું છે કે ના આ હું છું, આ હું નથી. આવો જ્ઞાનમાં વિચારોનો જે પ્રયોગ એને કહેવાય તત્વ વિચાર. સમજાય છે? આવો તત્વ વિચાર કરતા કરતા આગળ વધવું. મોક્ષ માર્ગમાં ટોડરમલજી એ પણ કહે છે કે જે જીવ તત્વ વિચાર કરે છે એ જીવ તો સમ્યક્ત્વને અધિકારી છે. હવે સાતમા અધિકારમાં છેલ્લે કહે છે સમ્યક્ત્વનો અધિકારી છે. અને જે જીવ બાકી બધું કરે છે, સ્વાધ્યાય કરે છે, પૂજન ભક્તિ આદિ કરે છે, વ્રત ઉપવાસ આદિ કરે છે, પણ તત્વ વિચાર નથી કરતો, તો એ સમ્યક્ત્વનો અધિકારી નથી. સમજાય છે? તો આ ખાલી સ્વાધ્યાય કરીને બી ફાયદો નથી, સ્વાધ્યાય કરીને પછી એનો વિચાર કરતા કરતા પોતાની જ્ઞાનની પર્યાયમાં કેવી રીતના જીવ જુદો, આ પુદ્ગલ આદિ જુદા, મારા રાગ દ્વેષના પરિણામ કોને કારણે થાય છે, કે ભાઈ આમાં મેં મારી માન્યતા કરી છે, તો એવી રીતના અંદર ખોદતા ખોદતા એ માન્યતાને દૂર કરવી, એને કહેવાય ભેદ વિજ્ઞાન અને તત્વ વિચાર. એમ કરતા કરતા જીવ આગળ વધીને પોતાના આત્માના અનુભવ સુધી પહોંચે છે, તો એને કહેવાય સમ્યક દર્શન. બરાબર? છેલ્લી બે લાઈનમાં શું કહે છે કે દોલ પોતાને જ કહે છે દોલતરામજી, પછી શું કહે છે સયાને, છેલ્લે કહે છે ને સયાને, સુન સમજ સુન ચેત સયાને, હે દોલતરામ તું તો બહુ શાણો છે, બહુ સમજદાર છે, તો શું કર, પહેલા સમજ સાંભળ ને ચેતી જા. કેમ? કાલ વૃથા મત ખોવે. ભાઈ કાળને એમને નહીં જવા દે. આપણા બધાની લાઈફમાં લગભગ અડધી લાઈફ તો વહી ગઈ ને, અમુક જણને છોડીને અડધાથી વધારે જ વહી ગઈ, બરાબર? એમ વિચાર કરવા જાવ તો આયુષ્ય ક્યારે બંધાય છે? ત્રીજા ભાગ બાકી હોય ત્યારે બંધાય છે ને. તો ઘણા બધાનું તો આયુષ્ય બંધાઈ બી ગયું હશે, કઈ ખબર નથી ભાઈ આપણને, સમજાય છે? આગલા ભવોમાં ક્યાં વયા જશું એનો કોઈ અંદાજો નથી. આગળ કે છે ને, યહ નર ભવ ફિર મિલન કઠિન હે. ભાઈ કેમ કઠિન હે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દરેક એંગલથી જુઓ તો મનુષ્ય ભવ મળવો બહુ જ અઘરો છે. કેમ અઘરો છે? દ્રવ્ય અપેક્ષાએ મનુષ્ય કેટલા છે આખા લોકમાં? સંખ્યાત જ છે. સંખ્યાત એટલે બહુ જ ઓછા છે, બહુ જ ઓછા છે. હમણાં ગોમટ સારનો સ્વાધ્યાય ચાલે છે, તો એમાં તમે અસંખ્યાતનું માપ જુઓ તો આપણું મગજ કામ ન કરે. એક સાધારણ ઉદાહરણ આપું છું, થોડુંક ગણિતમાં જાય છે પણ સાંભળો, મજા આવશે. બે નો સ્ક્વેર કેટલો? ચાર, બરાબર? ચાર ને પહેલું સ્થાન ગણો. ચાર નો સ્ક્વેર કેટલો? સોળ. બીજું સ્થાન. સોળ નો સ્ક્વેર કેટલો? 256, બરાબર? ત્રીજું સ્થાન. હવે એનાથી આગળ જવું હોય તો હવે આપણા મગજ કામ નથી કરતા, બરાબર? પણ 65536 એ ચોથો સ્ક્વેર, બરાબર? હવે એનાથી પાંચમો કરવો હોય તો કેલ્ક્યુલેટર જોઈએ, બરાબર? લગભગ એમ સમજો કે દરેક સ્ક્વેર કરતા જેટલા ડિજિટની સંખ્યા હોય ને, 5 ડિજિટ 10 ડિજિટ, એ બમણી બમણી થતી જાય લગભગ. તો આ 65536 એટલે 5 ડિજિટનો નંબર છે ને, એનો સ્ક્વેર કરશો તો 10 ડિજિટનો નંબર આવશે, એનો સ્ક્વેર કરશો તો 20 ડિજિટનો નંબર આવશે. એટલે છઠ્ઠા સ્થાને તો 20 ડિજિટનો નંબર આવી ગયો, સમજાય છે? આવા તમે વર્ગનો વર્ગ કરતા જાઓ તો 100માં સ્થાને કેટલો નંબર આવશે? ઘણો મોટો આવશે ને. એટલો તો ખબર પડે ને કે ઘણો મોટો નંબર આવશે. કેટલો આવશે એ ખબર નથી, પણ બહુ મોટો આવશે એટલું તો ખબર છે ને. 1000માં સ્થાને આવું આગળ કરતા જઈએ તો અસંખ્યાત સ્થાન જાય ને, પછી એક એવો નંબર આવે છે જેને પલ્ય કહેવાય છે. નામ સાંભળ્યું છે પલ્ય? ક્યારે? ક્યાં આવ્યું? અસંખ્યાત સ્થાન પછી. છઠ્ઠા સ્થાને 20 ડિજિટ આવી ગયો ને. મનુષ્યની સંખ્યા 3 લોકમાં ખાલી 29 ડિજિટ પ્રમાણ છે, સમજાય છે? કેટલા ઓછા મનુષ્ય છે. અને ઓલું અસંખ્યાતમાં સ્થાને જઈને પલ્ય આવે છે. પલ્ય શું છે કોઈને ખ્યાલ છે? સાગરોપમ ને પલ્ય શું છે? 10 કોડા કોડી પલ્ય એટલે 1 સાગર. આ શું છે? આયુષ્ય માપવાના માપ છે. આ મનુષ્ય ગતિને જવા દો, આપણા આયુષ્ય તો 10-50 વર્ષના છે, એની કાંઈ કિંમત નથી ભાઈ. અહીંયાથી બહાર નીકળીને દેવ નરક ગતિમાં જશું તો આપણા આયુષ્ય પલ્ય ને સાગરોમાં હશે. કેટલા અસંખ્યાત વર્ષો, એનું કાંઈ ઇમેજિનેશન આવે છે? આ મનુષ્ય બહુ છોડીને જો ભોગભૂમિ આદિમાં પણ વયા ગયા તો ત્યાં પલ્યોના આયુષ્ય છે. એટલે અહીંયા મનુષ્યના આયુષ્ય મળવા બી બહુ ડિફિકલ્ટ છે. સંખ્યા તો ઓછી જ છે, કાળ બી બહુ ઓછો છે. આપણને આયુષ્ય મળે તો બી 10-50 વર્ષ માટે મળે છે ને. બહુ બહુ તો મેક્સિમમ જે સિમંદર ભગવાનનું આયુષ્ય છે કેટલું છે? 1 કોટી પૂર્વ. 1 કરોડ પૂર્વને તમે નંબરમાં લખો ને તો 20 ડિજિટ સંખ્યા થાય લગભગ. એટલા વર્ષ, 20 ડિજિટના વર્ષ. એ 20 ડિજિટ ક્યાં હતું? છઠ્ઠે સ્થાને હતું. અને બધું અસંખ્યાત સ્થાને જઈને આવશે. એટલે કેટલા વધારે વર્ષો છે બાકી ભવોમાં, સમજાય છે? ચલો, દ્રવ્ય ક્ષેત્ર. ક્ષેત્ર કેટલું છે મનુષ્યનું? ખાલી 2.5 દ્વીપ જ છે. એ 2.5 દ્વીપ એટલે આખા લોકમાં એક રાયથી બી નાનું છે. આ આખો હોલ છે, એ આખા હોલમાં રાઈ ક્યાંક મૂકી દો તો એનાથી પણ નાનું છે 2.5 દ્વીપ, સમજાય છે? અને ભાવ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, આ બધું તો આપણે સંખ્યાથી માપી શકાય. ભાવને કેવી રીતના માપવાના? આમ તો અવિભાગ પ્રતિચ્છેદોથી મપાય છે, પણ આપણી લાયકાત નથી માપવા માટે. પણ એમ સમજો કે જરાક પુણ્યવાળા એટલે જરાક સારા ભાવ થઈ ગયા તો તરત દેવ ગતિ, જરાક ખરાબ ભાવ થઈ ગયા તો નરક તિર્યંચ ગતિ. મનુષ્ય ગતિ મળવાનો ભાવ બી બહુ ડિફિકલ્ટ છે. જે જીવને એવા સમતોલ ભાવ હોય કે બહુ શુભ બી ન હોય ને બહુ અશુભ બી ન હોય, એવા જીવને મનુષ્ય ગતિ મળે છે. સમજાય છે? અને આ જે સ્વાધ્યાય આદિ આપણે કરીએ છીએ એ ખાલી મનુષ્ય ગતિમાં જ પોસિબલ છે. કેમ કે દેવ ગતિમાં તો એમના જ્ઞાન પણ વ્યવસ્થિત છે, સમોચરણ આદિમાં જઈ શકે છે, કઈ શાસ્ત્રની જરૂરત જ નથી. અને તિર્યંચની નરક ગતિમાં તો શાસ્ત્ર વાંચવાની લાયકાત નથી, બરાબર. અને આ વિશ્વમાં કેટલા જીવ છે? અનંત જીવો છે. અનંત છે ને, એ અનંતમાંથી સંઘની જીવ કેટલા છે? સંખ્યા નહીં, આમ તો અસંખ્યાત છે. નારકી ને દેવ અસંખ્યાત છે ને, એટલે આ સંઘની જીવ જ શાસ્ત્ર સમજી શકે છે, બાકીના તો સમજી બી નથી શકતા, બરાબર. હજી એક એંગલ સાંભળ્યું હશે કદાચ કે 2000 સાગર માટે જીવ એકેન્દ્રિયાદિમાંથી નીકળીને ત્રસ પર્યાયમાં આવે છે. સાંભળ્યું છે કે નહીં? એકેન્દ્રિય અને ત્રસના મતલબ ખબર છે કે નહીં? ખબર છે ને, એકેન્દ્રિય અને ત્રસ એટલે 2, 3, 4, 5. તો 2000 સાગર એક્ઝેક્ટ નથી, 2000 સાગર કરતા થોડુંક અધિક એમ છે. ટેકનિકલી નથી જતા કેટલું અધિક, પણ 2000 સાગરથી થોડુંક અધિક. તો 2000 સાગરમાંથી 1260 સાગર, 1260, એટલા તો દેવ ગતિમાં વયા ગયા. 740 સાગર નરકમાં વયા ગયા. તો ટોટલ 2000 થઈ ગયું. સમજાય છે? અને કંઈક અધિકમાં તિર્યંચને મનુષ્યના ભવો આવે છે. એ કંઈક અધિક એક પદ્ય જેટલું પણ નથી. સમજાય છે? બહુ જ ઓછો કાળ જીવને મનુષ્ય ગતિમાં મળે છે. એમ સમજો અત્યારે આપણે મનુષ્ય થયા છે ને, આના પછી અસંખ્યાત ભવ પછી મનુષ્ય થવાના છે ઓન એન એવરેજ. હવે ગુરુદેવ શ્રી જેવા બહુ બહુ અલ્પ જીવો હોય કે ત્યાં વિદેશ ક્ષેત્રમાં બી મનુષ્ય હતા ને, અહીંયા પાછા સેકન્ડ ટાઈમ મનુષ્ય થયા, એવા બહુ ઓછા જીવો હોય. એટલે એવી પોસિબિલિટી, એવી પ્રોબેબિલિટી બહુ ઓછી છે. બાકી ઓન એન એવરેજ અસંખ્યાત ભવો પછી જીવ મનુષ્ય ભવ મળે છે. તો નર ભવ મળવો બહુ જ ડિફિકલ્ટ છે. કન્ડિશન શું નાખી? જો સમ્યક નહીં હોય. કેમ સમ્યક હોય તો શું થઈ જાય? હા, આપણે આગળની ગાથામાં જોઈ લીધું કે હવે સમ્યક દર્શન હશે તો દેવ મનુષ્ય જ ભવ કરીને છેવટે મોક્ષે જવાના છે, બરાબર. એટલે દોલતરામજી તો આપણને ઘણી ભલામણ કરે છે, આપણે સમજી જઈએ, ચેતી જઈએ અને સમ્યક દર્શનનો જેટલો બને એટલો પૂરો પુરુષાર્થ કરીએ. ચાલો અહીંયા આપણે રોકીએ છીએ. જીનવાણી સ્તુતિ ઊભા થઈને કહ્યું છે.
જે કોઈ મુમુક્ષુ ભાઈઓ બહેનોએ અત્યારે આજે ક્લાસનો લાભ લીધો છે અને